તારીખ 29/6/1992 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 783 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 382
પુત્ર ના મથાળામાં ગુરુ ને નમસ્કાર કરે, જિનેન્દ્રદેવ ને નમસ્કાર કરે, આ તો પોતાના શિષ્ય ને નમ્રતાની પણ એક હદ છે. શ્રી સૌભાગને નમસ્કાર મથાળો લાગે છે, ત્રંબકભાઈ પર લખાવેલ શ્રી સૌભાગની મુક્ષુદશા તથા જ્ઞાન માર્ગ પ્રત્યેનો તેનો અદભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં પોતાને શું યાદ આવે છે કે એમની જે મુક્ષુદશા હતી એવી મુક્ષુદશા આ કાળમાં ભાગ્યે જ કોઈ જીવને હોય, કોઈ વિરલ જીવને હોય એવી મુક્ષુદશા કૃપાળુ દેવના સ્મરણનો વિષય છે. અમને તો એ વારંવાર દૃષ્ટિમાં આવ્યા છે. એક મોક્ષોદશા અને બીજી વિશિષ્ટતા લીધી છે જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેમનો અદભુત નિશ્ચય. જ્ઞાનીનો માર્ગ શું? જે માર્ગે જે ઉપાય આત્મકલ્યાણ સધાય તે જ્ઞાનીનો માર્ગ. જ્ઞાનીનો માર્ગ કહો, દુર્ગ્રંથ માર્ગ કહો, જિનેન્દ્રદેવનો માર્ગ કહો, આત્મકલ્યાણનો માર્ગ. આ પ્રકારે આત્મકલ્યાણ થાય એવો એમનો જે નિશ્ચય એ પણ એમનો અદભુત નિશ્ચય હતો. એટલે જેણે જ્ઞાનીનો માર્ગ નિશ્ચિત, જેના જ્ઞાનમાં જ્ઞાનીનો માર્ગ જેના જ્ઞાનમાં નિશ્ચિત થયો તેને પોતાને પણ આત્મકલ્યાણ આ રીતે થાય એવો નિશ્ચય થયો. એ તો વિધિનો વિષય છે. માર્ગ કહો કે વિધિ કહો કે ઉપાય કહો, એમનું જે આત્મકલ્યાણ કરવા સંબંધીનો જે ઉપાય, એ ઉપાય સંબંધીનો જે નિશ્ચય એમનો તો અદભુત હતો. મોક્ષને આવો નિશ્ચય હોય એ આશ્ચર્યકારી વાત છે, અદભુત નિશ્ચય લીધો. અમને એ સ્મૃતિમાં આવ્યા હોય છે. આ એક સમાજભાઈની વ્યક્તિગત વિશિષ્ટતાનું સ્મરણ કર્યું છે. ગોપાળુ દેવના આત્મામાં સુભાગભાઈ જે છાપ મારીને ગયા, અદભુત મુક્ષુદશામાં આવો સરસ નિશ્ચય તો છેલ્લા દિવસોમાં હતી, એ તો કોઈને ખબર પડે નહીં. આખું જીવન તો એમણે મુમુક્ષુતામાં આવી હતી જ કીધું. અને બહુ જ કપરા સંયોગોમાં, ઘણી નબળી આર્થિક પરિસ્થિતિમાં જે જીવન વ્યતીત કર્યું અને એમાં પણ આત્મકલ્યાણ પ્રત્યે એમને વિકાસ થયો. શું કહ્યું? આત્મકલ્યાણની દિશામાં વિકાસ સાધીને આત્મકલ્યાણને ફાયદા છેવટે. તો એ વિમુક્ષ દશામાં એમનો જે નિશ્ચય હતો એ અદભુત નિશ્ચય, બીજાને છૂટી જાય એમ કે છે, બીજાને એ નિશ્ચય થઈ જાય. તો બહુ સૂક્ષ્મ ઉપયોગ હતો, ઉપાડુદેવનો ઉપયોગ બહુ સૂક્ષ્મ હતો. સામાજીને માપવા માટે એમની પાસે એની જે જ્ઞાનની કોઈ સાતિશયતા હતી, એ જ્ઞાનનો એક અતિશય હતો એમની પાસે. એમથી ચમત્કારી જ્ઞાન હતું, છતાં એ જ્ઞાન ઉપર પણ સૌભાગભાઈ છાપ મારી ગયા.
છાપ મારી ગયા ગુરુદેવના હૃદય ઉપર.
હા, એ પણ છાપ મારી ગયો.
નમસ્કાર કરશે,
નમસ્કાર કર્યા છે, હમણે નમસ્કાર કર્યા, એમણે નમસ્કાર. અહીંયા ગુરુએ શિષ્યને નમસ્કાર કર્યા અને ત્યાં ગુરુએ શિષ્યને નમસ્કાર કર્યા. એ હું જોયું માટે હું નમસ્કારને યોગ્ય છું. અધિકાર તો એના નમસ્કાર જીલવાનો
છે. એમ છે, અધિકાર તો એમ છે,
એમ જોયું નથી, એમ જોયું નથી. જે નમન કરવા યોગ્ય છે, અભિપ્રાયથી જે નમન કરવા યોગ્ય છે, ત્રણે કાળે, અભિપ્રાયથી તો
ત્રણે કાળે નમસ્કાર,
ત્રણે કાળે જે સદગુણો નમસ્કાર કરવા યોગ્ય છે, તે સદગુણો ગમે ત્યાં કોઈ પણ આત્માને વિષય હોય તો એને નમસ્કાર
કરવામાં
આવે. આમ ગુણને નમસ્કાર છે
ને,
પછી તો ગુણધારી વ્યક્તિનું નામ લઈને નમસ્કાર કરાય છે, પણ વાસ્તવમાં તો
ગુણને નમસ્કાર,
ગુણને
નમસ્કાર
કરે છે. નમો લોયે ત્રિકાલ વર્તે સબ સાવણમ,
સબ સાવણમ, વાહ,
છેલ્લું અંતિમ પદ
છે
નમસ્કાર મંત્ર. પોતે આચાર્ય છે અને અનેક આચાર્યોને શિષ્યો હોય છે, એને નમસ્કાર કરે છે ગુરુ, અને શિષ્યને
નમસ્કાર કરે,
નમસ્કાર કરે છે. આ માર્ગમાં છે, બીજે ક્યાંય જોયું હોય તો કયો.
બરોબર,
એની ઉપર ભાઈ આવેલા સંઘર્ષથી આવેલા, તો બિરાવાસી હતા પણ તબિયત નરમ ગરમ રહેતી છે, એટલે શું ચારિત્રવી આશ્રમના સૈનિકો રહ્યા, બધા પરિવાર સાથે રહેતા હોય આખો દિવસ કાઢે, ક્યાં સંગઢના સૈનિકો રહ્યા, ત્યાં તો વસ્તી એની પછી સ્ટેશન રોડ ઉપર, તો કોઈ આદેશો પાડોશીને ત્યાં જઈને બેસે. એટલે એમણે જોયું કે આયા આંજી સ્વામીનો આશ્રમ છે ને વ્યાખ્યાનો ચાલે છે, ટાઈમ પાસ કરવાય છે, કાંઈ ન સમજે તો ટાઈમ પાસ કરવાય છે, પણ વ્યાખ્યાનમાં આવીને બેસે. એમને એમ કરતા એને લાગી ગયું, વાત તો બરાબર છે, સારી છે, સાચી છે. પછી નિયમિત થઈ ગયા અને થોડા વલણવાળા થઈ ગયા, પછી તબિયત સ્થિર ઠીક છે, એટલે ભાવનગરમાં સેટલ છે. અમારી દુકાન તો અમારા ખરાબ હતા. પહેલાં એને એક વાત કરી કે જૈન દર્શનમાં ગુણને નમસ્કાર, ગુણ વાંચે બધા નામ છે, નમો અરિયંતા નામ ગુણ વાંચે, પહેલી વાત એમને કરી દીધી. તો બરાબર, ઠીક વાત છે, ન્યાય સંગત વાત છે એમ લાગે લોકો, બીજું કોઈ ધ્યાન નથી. સામાન્ય વાત કરતા કરતા વાત કરું, જૈન દર્શન માં તો ગુરુને નમસ્કાર છે. નમો અરિહંતાણ અંદરના વિકાર રૂપી દુઃખદાયક શત્રુઓને હણી નાખ્યા, અવગુણોને જેને હણી નાખ્યા એવા અરિહંતને
નમસ્કાર.
ગુણવાચક નમસ્કાર છે મારી પાસે, બહુ સારી ગણાય. ન્યાય તો સમજી શકાય ને, બહુ સારી વાત છે. પહેલે એ છાપ પડતી એ વિશે ઠીક લાગ્યું તમને. સારો જીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. બાકી તો જગતમાં જ લોકો જેને સુખ કહે છે, પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થાય, અનુકૂળ સંયોગો મળે, એને જગતમાં લોકો સુખ છે, સુખી થયો, આ ભાઈ સુખી છે એમ કહેવામાં આવે છે. વાસ્તવમાં એ સુખી હોતા નથી, હોય છે તો દુઃખી હોય છે, સુખી હોતા નથી પણ વાસ્તવમાં હોય છે દુઃખી, કેમ કે એનો આલંબનને આધાર ખોટો છે. સુખ થાય એવું એનું અવલંબન નથી. જે સંપત્તિ મારે છે ને મારા છે એવું જે અવલંબન રહ્યું છે એને દુઃખ પહોંચાડે છે, દુઃખની ઉત્પત્તિ કરાવે છે. પોતાનો જ ભાવ પોતાને દુઃખ ઉત્પત્તિમાં કારણ થાય છે. સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. કોઈ વિરલા પુરુષ છે, નિરાકુળ આત્માના સુખ ગુણમાંથી સુખ ઉત્પન્ન થાય છે, એ નિરાકુળ હોય છે. આકુલતાના અભાવ રૂપે જે ભાવ છે નાસ્તિથી કહેવું પડે છે, અસ્તિથી કહેવામાં, નામ સિવાય બીજું કાંઈ એમાં થઈ શકે એવું નથી. સુખ એવું નામ એટલું કથનથી તૃપ્ત થયું છે, બાકી તો એ અનુભવ ગમ્ય છે. અને એ અનુભવ ગમ્ય થાય ત્યારે જ એનો મહિમા આવે છે, ત્યાં સુધી એનો મહિમા આવતો નથી. એટલે લોકોને એ સુખની ખબર નથી. કોઈ વિરલા પુરુષ એટલે કોઈ અનુભવી આત્મા જેને સ્વાનુભૂતિમાં આત્માના સુખનો આસ્વાદ થયો, અનુભવ થયો, એવા કોઈ વિરલા પુરુષે સુખનું સ્વરૂપ જાણે છે. અને કાં તો કોઈ ઉચ્ચ કોટિના મુમુક્ષુએ સુખનું સ્વરૂપ જાણે છે, સ્પષ્ટ અનુભવાનું છે. નિર્ણય થયો ને એમાં જ્ઞાન ને સુખ બે બધા મુખ્ય સ્વરૂપ. હું અનંત જ્ઞાન સ્વરૂપે છું ને અનંત સુખ સ્વરૂપે છું, બે વાર સાથે આવે. એ કોઈ વિરલા પુરુષ યથાર્થ જાણે. જન્મ મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક સર્વથા ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. જન્મ મરણ આદિ, આદિમાં બીજા લઈ લેવા, કેમ કે સૌથી વધારે દુઃખ માણસ અથવા કોઈ પણ સારી ગતિમાં જન્મ થાય છે જીવનો, ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે. અને એક પ્રાણ છૂટે, આયુષ પૂરું થાય ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે પ્રાણ છૂટવાનું. પછી તો બીજા પીડાના, બાધાના, બેચેનીના, ટેન્શનના, મૂંઝવણના, એ દુઃખ પણ કાંઈ ઓછા નથી. રોગની પીડાના દુઃખ થાય છે, માણસની મૂંઝવણ થાય છે તો મૂંઝવણમાં એ પ્રાણ છોડવા તૈયાર થાય છે, આપઘાત કરવા પણ તૈયાર થાય છે, એ પણ દુઃખ કાંઈ ઓછા. એ અનંત દુઃખ છે, સર્વ દુઃખનો અત્યંતિક એટલે સર્વથા ક્ષય થવાનો ઉપાય, પૂરેપૂરો એનો ક્ષય થાય એવો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. સંસારમાં પરિભ્રમણ કરી રહેલો આ જીવ એ આ દુઃખને અનુભવી રહ્યો હોવા છતાં અને દુઃખને નહીં ઈચ્છતો હોવા છતાં એને દુઃખ કેમ, દુઃખનો અભાવ કરવો એ ઉપાય જાણતો નથી. જાણતો એટલે મન ફાવે એવા ગમે તેવા ઉપાય કરે છે, કલ્પિત. દુઃખ મટવાને બદલે દુઃખ વધે છે, દુઃખ મટવાને બદલે
દુઃખ વધે,
દુઃખ વધે છે. એ સારસ ઉપાય નહીં જાણતો હોવાથી મટતું નથી. તે ઉપાય જાણવાની અને જાણવાની એટલાની એટલી નહીં, જુઓ તે ઉપાય જાણવાની અને તે ઉપાય કરવાની. સાચી ઈચ્છા ઉત્પન્ન થઈ જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે એને કારણે તો તે ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. બહુ સારી વાત છે. જે મુમુક્ષુનો મુમુક્ષુતામાં હજી પ્રવેશ નથી થયો એ મુમુક્ષુને મુમુક્ષુતામાં પ્રવેશ થાય તો કેમ થાય ને કેવી રીતે થાય એ વાત સ્પષ્ટ કરી શું કહે છે કે એક તો જીવને આ સંસારમાં અનુકૂળતાઓ પ્રાપ્ત હોવા છતાં પણ જીવન દુઃખમય લાગતું હોય. પ્રતિકૂળતાઓમાં તો બધાને લાગે છે, પણ અનુકૂળતાઓ મળે તો પણ જીવન દુઃખમય લાગતું હોય. આ જન્મ મરણનો કોઈ ઉપાય કરો. ભય સપ્ત પ્રકારના છે ને, પરલોકમાં કોને ખબર કેવી ગતિ થશે. અહીંયા પણ અકસ્માત ભય છે, વેદના ભય છે, ચોરીનો ભય છે, લૂંટનો ભય છે, બધા ભય છે. મૃત્યુ ભય સિવાયના પણ ભય છે બધા. તો કહે છે કે આ ઉપાય જાણવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થઈ છે એની કોઈ સાબિતી છે કે છે? ઈચ્છા તો બધા એમ કહે છે કે અમને ઈચ્છા થઈ છે, ત્યાં તો એક કલાક બેસીએ છીએ, મિત્ર મિત્રો આપીએ કલાક, ઘરે ટીવી છે અને કુટુંબ પરિવાર છે, ઘરેલું કુટુંબ છે, એ બધા ગુલતાન કરે છે, અમે ન રહીએ ઘરે અહીંયા શું કરવા આવ્યું? કે સાચું સુખ અમારે જોઈએ છીએ ત્યારે આવીએ છીએ એમ કે ને. તો એમણે એક વાત કરી છે, એ ઉપાય માત્ર જાણવો છે કે ઉપાય કરવો પણ છે? બહુભાગ જીવો માત્ર જાણીને સંતોષ પામે છે કે ચાલો આપણને આ વાતની ખબર તો પડી, હવે જરા વધારે ખબર પડે એમ વારંવાર જરાક આપણે એને સાંભળીએ, વાંચીએ, સમજીએ, પછી એનો કાંઈક પ્રયત્ન કરશું. પછી કરશું એ વાત અત્યારે નથી કરતો તો પછી કરવાનો. આ માર્ગ તો રોકડાનો છે, ઉધારીનો નથી. ધર્મ કરે એ વખતે સુખી થાય, પાછળથી સુખી થાય. જયારે ધર્મ ની ઉત્પત્તિ થાય સમ્યક દર્શન ના દિવસ વખતે સુખાનુભવ થાય. બીજી સેકન્ડ નથી એને, બીજો સમય નથી, બીજી સેકન્ડ તો નથી પણ બીજો સમય નથી. એ છે કે જો તારે સુખી થવું હોય તો એ સુખ નો ઉપાય જાણવો રહે છે અને એ જાણીને તરત કરવો રહ્યો છે. ત્યારે તરત જ પછી કરવો હોય એનું અહીંયા કામ નથી એમ કહે છે. પછી કરવો હોય એનું આમાં કામ નથી. આવી વાત છે. જોઈએ છીએ કે નહીં નક્કી કરો. આઠે પહોંચ્યા ગુરુભાઈ, ઉપાય જાણ્યો શ્રી ગુરુ પાસેથી, ઉપાય જાણ્યો પણ કયો કે નહીં આ સવાલ છે. બે વાત હારે લીધી છે, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થઈ હોય તો જાણવાની ઈચ્છા થાય છે, કરવાની ઈચ્છા નથી થતી. પછી કરી પછી કરી પછી કરી સામાન્ય રીતે તો પરિવાર વાળાને એમ થાય કે આ દીકરા દીકરીના પ્રસંગ પતી જાય ને પછી ઉપાધિ નહીં, પણ પતી ગયા પછી શું છે હવે? હે, પછી છે ને ઉપાધિ છે. ભાગભાઈને કીધું કેવી ઉપાધિમાં કામ કર્યું છે કે જેના ઘરમાં ચાર આઠ દિવસના અનાજ ખાવાના હા હા હોય, દાણાના સાસા પીડ્યા હોય અને આગલું બિલ અપાવવું ન હોય, આગલા ઉધાર પૈસા નાના આપી શક્યા હોય નહીં, નવા લાવવાની પરિસ્થિતિ હોય નહીં, એમાં હું મુક્ષતા પ્રગટ છું ને એમાં કામ કર્યું. કેવી રીતે કામ કર્યું છે તો એમાં તો આબરૂ પણ જાય કે આ કુટુંબની ભાઈ કાંઈ છે નહીં. બધા ખબર પડે એટલે બધાને દયા ખાવાનો વારો આવે કે બધા દયા થાય ને બીજું અને દયાને પાત્ર થવું ગમે કોઈને નહીં, લાચારી કરવી ગમે કોઈ નહીં. આમ જેને કરવું છે એ કોઈ પણ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં પોતાનું સાધી લે છે ને સાધી શકે છે. જે કાંઈ બાના જીવ બતાવે છે તે અત્યારે તદ્દન ખોટા છે, થોડા ખોટા નથી પણ
ખોટા.
કેમ કે એથી વધારે કપરા સંજોગોમાં પણ એક ફાયદો છે મનુષ્ય, એનો આ જીવન પુરાવો છે. જીવ તો પુરાવો છે, એ ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન છે એટલે એવા ભાવમાં આવી જાય કે જો જાણવા મળે ને તો તરત જ એ આદરું કામ. પણ મને જો આત્મકલ્યાણનો ઉપાય જણાય સમજાય તો તરત જ હું એ કામ મારું શરૂ કરી દઉં, ભલે ને ગમે તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ. પ્રયત્ન કરવો, પુરુષાર્થમાં આવવું, પ્રયોગમાં આવવું, જે જાણ્યું છે એ વાતને લાગુ કરવી, પરિણામમાં લાગુ કરવી, પ્રયત્ન કાળ છે.
સુનતે હી પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ,
સુનતે હી ચોટ લગની ચાહીએ, ઓર ચોટ લગતે હી પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ. અરે આવી આત્મકલ્યાણની વાત છે, અનંતકાળથી નથી સમજ્યો એવી અપૂર્વ વાત છે અને આવી મૂલ્યવાન વાત છે કે જેનું ફળ નિર્વાણ પદ હોય. હવે આ વાત સમજાવ્યા પછી, સમજાણા પછી છોડું એને હું એવું કાંઈ કારણ ખરું? અને કારણ હોય તો એવું આ નિર્વાણ પદથી ઉત્કૃષ્ટ બીજું કયું કારણ છે કે જેથી એને પ્રાયોરિટી આપણને નિર્વાણ પદને માયે રાખે? કારણ કે કાર્ય પ્રતિબદ્ધ છે કે નહીં? એટલે સાચી ઈચ્છા એનું નામ છે, બાકી બધી ઈચ્છા છે ખોટી છે, દેખાવ માત્ર છે, આડંબર માત્ર છે, વાતમાં કાંઈ માલ નથી. આમ છે, ચોખ્ખી વાત તો એવી છે, ન ગમે કે ગમે એ બીજી વિશે છે, પણ ચોખ્ખી વાત તો એવી છે.
જાણવાની ઈચ્છા હોય,
એવા કાળમાં જો એને સત્પુરુષનો સમાગમનો લાભ પ્રાપ્ત થાય તો એની જિજ્ઞાસા એટલી સચેત થઈ જાય, ત્રાસી ગયો છે સંસાર દુઃખોથી, એ ત્રાસી ગયો છે, સંતપ્ત તપી ગયો છે, હવે સહન કરી શકતો નથી, તો એવા કાળે જો એને સત્પુરુષનું સમાગમ થાય તો એ ઉપાય જાણે પણ બરાબર, નહીતર જાણતો નથી બરાબર, માને ભલે કે હું જાણું છું, જાણવા આવ્યો છું માટે હું જાણું છું, પણ જાણતો એ નથી ખરેખર, તો જાણ્યું ક્યારે કહેવાય? 100 રૂપિયાની નોટ ને 100 રૂપિયાની નોટ ક્યારે જાણે કહેવાય?
કિંમત આવે
કે એને પછી ઓલા પડીકાના કાગળ ને ફેંકી દે એમ ફેંકી દે
નહીં,
પડીકો હોય દવાનું ફાટીનું ફાટી ને પડીકાના કાગળ ને ટુકડો એને શું કરે? આટલા ટુકડાને ફેંકી દે, એવી દફાની નોટ ને ફેંકી દે, કેમ કે જાણે છે કે સોની નોટ છે એની કિંમત છે, એ જાણે છે પણ આદરતો નથી એનું નામ કે જાણતો
નથી,
જાણે છે છતાં એ લાગુ કરતો નથી, એ વાતનો ઉપાય સાધતો નથી, માટે ખરેખર તો એ જાણતો જ નથી. આમ વાત છે
254માં જેવી રીતે ક્રમ ગોઠવે છે, ક્રમ્યા
સીધી જ વાત છે, એ તો એ જ કહ્યું ને સોગાની કે સુનતે હી પ્રયાસ ચાલુ હો જાના ચાલે, સુનતે હી પ્રયાસ
ચાલુ હો જાના
ચાલે, ક્યાંથી લખ્યું એમણે, કયા શાસ્ત્રમાં છે એ વાત કયો લખ્યું? એમણે પોતે સાંભળતા જ પ્રયાસ ચાલુ કરેલો, વાત પોતાની લખે છે, ચર્ચા ભલે મોક્ષોની સાથે કરે છે પણ વાત
પોતાની
પોતાની લખે છે, સુનતે હી પ્રયાસ ચાલુ હો જાના, અને ખરેખર સાચું હોય છે ત્યાં એમ સારી, બાકી ઓલા જેવી વાત છે, પૈસા ન દેવા હોય લેણદારને તો દેવા છે, દેવા કરે શું દેવા છે, પણ અત્યારે તો કે ક્યારે એ કયો તો કે એ હું ન આપું, અને કદાચ તો કે કાલ દેવા છે, પણ કાલ સુધી આવે, કાલ સુધી પડે નહીં, એનો અર્થ કે એને દેવાની ઈચ્છા ઈચ્છા નહીં, ઈચ્છા નહીં, આ દાનત કહેવામાં આવે છે, શું એને દેવાની દાનત નથી, આ જીવને ઉપાય કરવાની દાનત નથી, ઈચ્છા નથી એટલે દાનત નથી, એમ ઠીક કડક શબ્દ છે, કઠોર શબ્દ છે, ખરી વાત આ છે. ભવની વાતો કરી છે, મને એમ કહ્યું છે બધાને એમ જ થાય, બીજી રીતે કેમ થાય, સીધી વાત છે, તો તે ઉપાય જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખી મુક્ત
થાય છે,
આખા જગતની આ સમસ્યા છે, કરોડો અબજોની સંપત્તિ પ્રાપ્ત થયા પછી દુઃખ મટ્યું નથી, લાખોની નહીં કરોડો અબજોની સંપત્તિ પ્રાપ્ત થયા પછી જેઓને દુઃખ મટ્યું નથી એવા માતાઓને આ સમસ્યા છે, રાજા હોય, રાષ્ટ્રનો મોટો અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય, અને અબજો કુટુંબ હોય, સત્તા હોય, બધું હોય, છતાં દુઃખની સમસ્યા જગતની ગઈ નથી, એ જવાનો ઉપાય છે ખરો, એક જગ્યાએ છે, બે જગ્યાએ નથી, એક જ જગ્યાએ તેવી સાચી છાપણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમ થી પ્રાપ્ત થાય, જો આ પૂરક લીધું સામે સામે, આમ તો જીવને એવી સાચી ઈચ્છા ઉત્પન્ન થઈ નથી, પણ કોઈ વાર એવું બને છે કોઈ કોઈ જીવોને કે કોઈ પૂર્વના પુણ્યયોગી સત્પુરુષના સમાગમમાં જાણે જાણે આવી જાય છે, અને આવી ગયા પછી એના કારણે વાત પડતા આપણે એનું ભવિષ્ય સારું હોય છે, બહાર સારી હોય છે, તો એની સાચી ઈચ્છા ઉત્પન્ન થાય છે. તો હવે આપણું ખરેખર આખા જગતને જે સમસ્યા છે, પ્રોબ્લેમ છે, કે સુખ નથી મળતું, સુખ નથી મળતું, આ ખાતા સુખનો ઉપાય છે, આ તો કઈ લેવા જેવું કામ છે. તો કાં તો કોઈની એવી ઈચ્છા ઉત્પન્ન થાય એ શોધે છે અને સત્પુરુષ મળે છે, કોઈને કોઈ પુરુના પુણ્ય એવી સત્પુરુષ મળે છે ને એ ઈચ્છા નહોતી ઉત્પન્ન થઈ એ થઈ જાય છે. આ બે પ્રકાર બને છે. માટે સત્પુરુષનું સમાગમ તો એકાંતે લાભનું જ કારણ છે. મિત્રોની પ્રશ્ન છે કે એ ઈચ્છા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સત્સંગ ન કરવો અમારે, એમ નથી. કરવો, ઈચ્છા નહીં ઉત્પન્ન થઈ હોય તો સાચી ઈચ્છા ઉત્પન્ન થવાનું કારણ પણ ત્યાં છે. એટલે એમ પછી તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી અને હવે પછીના કદાચ એવા કાળ છે કે જેમાં ઘણા કાળના અંતરાળે તો સત્પુરુષ આવે છે, લાંબા કાળના અંતરાળે તો અત્યાર સુધી તો પરંપરા ને સિલસિલો ચાલ્યો આવ્યો છે છેલ્લા 100-200 વર્ષ જોઈએ. તો સોડનમલજી હતા, આ બાજુ ધર્મદાસજી ક્ષુલ્લક હતા, એ પણ બહુ જ નજીકના સમકાળમાં, શ્રીમદજીના લગભગ સમકાળના, પણ જુદા જુદા ક્ષેત્રમાં એ વખતે કોઈ વિશેષ પ્રચારના સાધનો નહીં. અત્યારે તો કોઈ સત્પુરુષ હોય તો એનો પ્રચાર કરવો હોય તો સહેલાય છે, થવાના સાધનો ઘણા છે અનેક પ્રકારના, તે બી એ સાધનો નહીં. પાડોશમાં હોય તો ખબર પડે એની એવી પરિસ્થિતિમાં 100-100 વર્ષ પહેલાં તો આ બધા હતા, ત્યાર પછી આ ગુરુદેવ હમણાં સુધી આ સિલસિલો ચાલી રહ્યો. હવે એમ દેખાય છે કે ઘણા કાળ સુધી કદાચ કોઈ સત્પુરુષનો યોગ ન મળે, બળીપોક થાય, સામને થાય એવું નથી, બળીપોક ઘણા કાળ સુધી ન મળે ને બળીપોક થાય, ક્યારે કોઈની આયુષ્યની સ્થિતિ હોય ને ક્યારેક ન હોય, પરિસ્થિતિ ચાલવાની નબળો કાળ છે, દિવસે દિવસે નબળો ઉતરતો કાળ છે. એટલે કહે છે કે તેઓ સમાગમ દુર્લભ છે, તે સમાગમ મળે તો તેની ઓળખાણ થવી ઘણી જરૂર છે. ઠીક, અમે માનીએ છીએ માટે ઓળખીએ છીએ એ વાતમાં કાંઈ માલ નથી. અમે બધા ગુરુદેવને માનતા હતા માટે ઓળખતા હતા એ વાતમાં કાંઈ માલ નથી. અને ઘણું બહાર આવી ગયું, માનતા હતા નહોતા માનતા, ઓળખતા હતા નહોતા ઓળખતા હતા, એ બધું ઘણું બહાર આવી ગયું. સમજદાર વિદ્વાનોની એવી પરિસ્થિતિ હોય તો સામાન્યની શું સ્થિતિ હશે, આ વિચારવા જેવું છે. તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, પછી ઓળખાણ થઈ હોય, એમણે જે માર્ગ દર્શાવ્યો હોય એની સ્પષ્ટ અનુભવાન છે, આ જ માર્ગ છે, બીજો માર્ગ નથી, આ જ પ્રકારે વિધિ છે, બીજા પ્રકારે વિધિ નથી, એવી અંતર્મુખ થવાની વિધિ, એની ઓળખાણપૂર્વક વિશ્વાસ આવવો, કે જેથી બીજા માર્ગે ચાલ્યો જાય નહીં, અન્યથા પ્રયત્ન કરે નહીં. એમાંથી શું ફેર પડે છે કે જો દર્શાવેલા માર્ગની ઓળખાણપૂર્વક પ્રતીતિ હોય તો અંતર્મુખ થવાનો પુરુષાર્થ યથાર્થ કરે, અયથાર્થ કરે નહીં, અને નહીતર જે કાંઈ કરે તે બધું અયથાર્થ, યથાર્થ હોય જ નહીં. અને એ પ્રતિપૂર્વક ચાલવાની પ્રવૃત્તિ એટલે પુરુષાર્થની પ્રવૃત્તિ, એ જીવને પરમ દુર્લભ છે, ઉત્તરો ઉત્તરે નહીં દુર્લભ છે. આની સુધી આવે એટલે પામી જાય, પછી કહેવાની જરૂર હતી એ સુધી માર્ગને ન પામે એ વાત રહેતી. મનુષ્ય પણ જો આ પરિવાર વાળાને કાગળ કેવો સરસ લીધો છે, પહેલો કાગળ છે મધ્યાહન પછીનો, જેઠ વદ બારસે પહેલો દિલાસાનો પત્ર લીધો અને ત્યાર પછી અસાર સુદ છ એક અઠવાડિયા પછી ઓલો શનિવારે લીધો છે, આ બીજા રવિવારે લીધો છે, એક અઠવાડિયું ગયા પછી એક અઠવાડિયે પત્ર લીધો છે, કેવો સુંદર પત્ર છે. યોગ્યતા હોય તો કામ થઈ જાય એ વાત છે કે નહીં? પ્રારંભ વાળાને શરૂઆત વાળાને સીધું માર્ગદર્શન છે અને ઓલા શરૂઆત વાળા હતા. મનુષ્ય પણ એ પણ દુર્લભ છે, તાર ગતિ માં મનુષ્ય પણ 2000 સાગર ના ત્રસ પર્યાય માં વધુમાં વધુ 8 રૂપાંતર આવે છે, વધુમાં વધુ 8 રૂપ છે. 2000 સાગર જેટલો આવો, એક સાગર બે સાગર ની પણ 2000 સાગર નો ઉત્કૃષ્ટ ત્રસ પર્યાય નો કાળ છે. બે ઇન્દ્રિય પૃથ્વી ચંદ્રી સુધી નો પછી તો જાય બીજો માં વહેલો જાય, આ તો ઉત્કૃષ્ટ કાળ મળે હોય તો એમાં મનુષ્ય પણ સૌથી દુર્લભ છે. વાચા સહિત વિચાર દશા, વાચા સહિત વિચાર દશા મનુષ્યપણામાં જે છે એ બાકીની ત્રણ ગતિમાં નથી. ફિલિંગ્સમાં તો વાચા નથી, વિચાર મનુષ્ય અને નારકીમાં રાગ અને દ્વેષનો કરંટ એટલો બધો, પ્રવાહ એટલો બધો તાણ વાળો છે.
શું
જે નદીમાં તાણ ઘણું હોય, ભલે નાની હોય પણ તાણ ઘણું હોય તો સામે પૂરે ચાલી શકાય, તણાઈ જવું પડે. તાણ માં તણાઈ જવું પડે, હાથી હોય તો તણાઈ જાય, એમ તાણ ઘણું છે. દેવલોકમાં રાગનું તાણ ઘણું છે અને અહીંયા જુઓ સંપત્તિ વધારે રાગનું તાણ વધે છે કે નથી વધતું? અનુકૂળતા વધતી જાય અને પ્રતિકૂળતામાં દ્વેષનું તાણ વધે છે. હવે અહીંયા સામાન્ય પરિસ્થિતિ છે, ત્યાં ઉત્કૃષ્ટ પરિસ્થિતિ છે, તો ત્યાં તાણ પણ ઉત્કૃષ્ટ થઈ જાય છે. એટલે બીજું સૂજે નહીં, બીજું સૂજે નહીં, આત્મકલ્યાણ એને સૂજે નહીં. અહીંયા મનુષ્યપણામાં આત્મકલ્યાણ સૂજવાનું અવસર સૌથી વધારે છે. એટલે મનુષ્યપણું અને તે મનુષ્યપણામાં પણ જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું બહુ ભાગ તો શું છે કે સંપ્રદાય બુદ્ધિ એ સંસ્કાર લઈને આવ્યો હોય એટલે છૂટાય નહીં, અને પોતાના સંપ્રદાયને છોડીને જ્ઞાનીના માર્ગે ચાલવાનું તો કોઈ પ્રકારે બને નહીં. બને તો કોઈને કેટલો કાળ ગયા પછી બને, કોઈને વૃદ્ધાવસ્થામાં વારો આવે તો, કોઈને વહેલો મોડો આવે, પણ જેટલા જો એટલો તો સમય ગયો ને, એટલી તો ચોખ્ખી ખોટ છે કે નહીં મનુષ્ય આવી છે. જ્ઞાનીના વચનોનું શ્રવણ પાકું થવું ઘણું દુર્લભ છે, કેમ કે એમાં સાચો ઉપાય છે દુઃખ મુક્તિનો. શ્રવણ પ્રાપ્ત થયા પછી તેની પ્રસિદ્ધિ થવી આમ જ છે ને બીજી રીતે નથી, એ પ્રસિદ્ધિ આવી પણ બહુ મુશ્કેલ. એમાં પણ જીવને અનેક જાતના તર્ક વિતર્ક પૂર્વ સંસ્કારને લઈને માનસિક ગડબડ ડિસ્ટર્બન્સ એને કહેવાય, મેન્ટલ ડિસ્ટર્બન્સીસ એ પૂર્વ સંસ્કારને લઈને હાથે કરીને ઊંધા વિચારો કરીને ઊંધા લાકડા બુદ્ધિમાં નાખેલા હોવાને લીધે એને વિશ્વાસ કે પ્રતીતિ આવતી એ પ્રતિતિ આવી ઘણી જોઈએ. આમ હોય પછી આમ શું કરવાનું હોય, આમ કહેશો તો પછી આમ કેમ નહીં? ભાઈ પણ શું જે રસ્તાને જાણતો નથી અને જેણે અનુભવથી સિદ્ધ કર્યો ઉપાય એમાં પછી સમજવાનો પ્રયત્ન કરીને કેવી રીતે વાત શક્ય છે બીજી બીજી વાતમાં ખેંચાવાની જરૂર તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી, ત્યાં પણ જો ચાલવાની પ્રવૃત્તિ થવી, બધી જગ્યાએ જાણવાની અને કરવાની ઈચ્છા થવી, બધે એમ લે છે. પરિણામો સાથે દેખાયા, એટલું જાણવું નથી લેતા. મનુષ્ય પણ જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી, એમને કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે એમ શ્રી વર્ધમાન સ્વામી ઉત્તરાધ્યન ના ત્રીજા અધ્યયનમાં ઉપદેશો એ મોચી જ રહી ગઈ છે. એમ કે અમુક વસ્તુ તો મૂળ રહી ગઈ હોય, હવે જુદા પડ્યા હોય, પણ કેટલી વાર એમાં આપણે ત્યાં બધા બધો વિચાર જતો હોય, પણ અમુક વાર તો મૂળ સાંભળવા મળી હોય તો મૂળ ચિંતા કરે ને, બીજી થોડી કરે ને, તો ચાલે નહીં. એ જ વખતે તો ચાલે નહીં, પછી કાળાંતરે જુદી વાત છે. એને બીજા એ પ્રત્યક્ષ કર્યું હોય એને તો ચાલે નહીં. એટલે અમુક વાતો મૂળ હોય છે, તો એ ઉત્તરાધીનમાં આ વાત રહી છે એને આધાર આપ્યો છે કે ઉત્તરાધ્યન ના ત્રીજા અધ્યયનમાં આ વાત ઉદ્દેશી છે. એમ શું કરવા અહીંયા કહ્યું પ્રશ્ન કરે તો ઉત્તરાધ્યન ના આધાર શું કરવા આપ્યો, બીજું બધું શાસ્ત્રો નો આધાર કેમ નો આપ્યો? આ તો કોને વાત કરી છે એ તો સમજીશ કે નહીં. તો સુભાષભાઈ ના પરિવાર ને આ વાત લખી છે. પરિવારમાં આજે ધર્મ પરિવર્તન કોઈ આવ્યું નથી,
ભાષામાં
બ્રાહ્મણ ની ભાષામાં મલે સમજે, સંસ્કૃત માં સમજે, શું સમજે જૈન દર્શન ના શાસ્ત્રો માંચા તીર્થંકર ને માણી અને એના આત્માને રુચ્યું એ વાત એને અંગીકાર કરી, અથવા તો એ વાત એને રુચિને પોતાના શાસ્ત્રોમાં એ વાત લખી, તો મૂળ વાત તો મૂળ ધણીની છે. એને પોતાની કૃતિમાં નાખી માટે એની થઈ ગઈ છે કે નહીં, એ તો મૂળ ધણીની જેની છે એની જ રીત છે, એ બીજાની થતી અને એ વસ્તુનું સ્વરૂપ કઈ વસ્તુનું સ્વરૂપ છે, બીજું કઈ નથી.
જ્ઞાની
સમજી લીધી છે આના આત્મા માં રૂચે છે, આ માર્ગ ને અનુસરનારો, આ માર્ગ ને અનુસરી રૂચ્યુ કેમ? નહીતર પ્રકૃતિ ધક્કો મારે ગમે નહી એટલે ભાગી જાય, ગમે તો ચીતી જાય. સીધી વાત, રુચિ ઉપર આધાર. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે કાર્ય સિદ્ધ થાય છે. પછી કમનસીબી હોય અને ન થાય તો એ કમનસીબી છે, બાકી વસ્તુ સ્થિતિ તો આવી છે. એ તો સત્પુરુષનો સમાગમ દુર્લભ છે, અને જો એ મળે તો જીવને મોક્ષ સંબંધીના બધા સાધનો એટલે મોક્ષ પામવા માટેના ભૂમિકાની અંદર જે જે ભાવો ઉત્પન્ન થવા જોઈએ તે બધા ભાવોને આના સાધન કહેવામાં આવે છે. સાધ્ય તો મોક્ષ છે, મોક્ષ પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ નિર્દોષતા, પૂર્ણ પવિત્રતાને પ્રાપ્ત કરવાના ભાવો સદપુરુષને સમાપન સમીપમાં સહેજે 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 થવા માંડે. ન થાય તો પછી તે નસીબની બલિયારી છે, કઈ બીજો ઉપાય નથી. કાંઠે આવે એ કરી જાય એમ કે છે, અને કાંઠે આવીને ન કરીને ડૂબે તો તારો કોઈ ઉપાય નથી. ઘણી વાર એ વાત કરીએ કે કાંઠે તો પાણી 9 ઇંચ કે 10 ઇંચ કે 12 ઇંચ હોય, કાંડામૂળ પાણીમાં માણસ ડૂબવાની શક્યતા જ નથી, અને છતાં ડૂબે તો હું સમજવું કે એને શીર્ષાસન કરીને હાલતો હોવો જોઈએ, ઊંધે માથે હાલતો હશે. ડૂબે ને નાકમાં પાણી ક્યારે જાય છે? એવી ઊંધાઈ કરી હોય, પૂરેપૂરી ઊંધાઈ કરી હોય. પચાસ વર્ષ નું આયુષ્ય એવડું તો કઈ છે નહી, અનંત કાળ થી છે, કેમ નો થયો? આવી ભૂલો કરી, થોડી ભૂલો કરી નથી પણ પૂરેપૂરી ભૂલો
કરી છે.
પરિભ્રમણ કરવાની ડૂબવાની વાત મને તો સારી વાત છે, તમને પણ સારી નહીં જ લાગતી હોય એટલી વાત છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો એવા જ આનુષંગિક પરિણામ થાય જતા ત્યાં ધ્યેય બાંધે કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, ત્યારે બધા જ પરિણામો એવા ઉત્પન્ન થાય અલ્પ પ્રયાસ સહેજે સહેજે થવા માંડે, અને તે અલ્પકાળે ઘણું કરીને સિદ્ધ થાય છે, એટલે એમાં એને સફળતા મળે. પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. યોગ પામ્યા પછી સાધવું એટલું દુર્લભ નથી જેટલો યોગ પામવો દુર્લભ છે એમ કહે છે. યોગ ભીમા કરે છે સત્પુરુષ, ઘણાને તો યોગ મળ્યો છે પણ પામ્યા નથી, પછી એને યોગ ઘણો દુર્લભ છે. જો એની દુર્લભતા સમજાશે તો એ યોગમાં તને પામવાની વૃત્તિ પણ એટલી જ બરાબર સાચે સાચી ખરેખરી ઉત્પન્ન થઈ જશે. ખરેખર તો શું છે, યોગ પામવા છતાં કેમ ન પામ્યો? કે દુર્લભ યોગની દુર્લભતા અને મહિમા છે એ સમજાણી નહીં, માટે પામ્યો નહીં. એને સામાન્ય યોગ ગણીને, સામાન્ય સંયોગ ગણીને એને કાઢી દીધું. જ્યારે યોગ હતો ત્યારે એ યોગની કિંમત આપી નહીં. આપણને નવરાશ મળે, આપણને જ્યારે અનુકૂળતા હોય ત્યારે જાશું અંદર, પછી કોઈ 12 મહિનામાં 1 વાર આવે, કોઈ 2 વાર આવે, કોઈ 4 વાર આવે, અરે કોઈ ત્યાં પણ રહી જાય. પ્રકાર ગમે તે બિના, એની સાથે કોઈ મતલબ નથી. મહિમા કેટલો આવ્યો એની સાથે મતલબ છે.
બરોબર, આજી મહિમા
મહિમા
કેટલો આવ્યો,
કેટલો આવ્યો એની સાથે મતલબ છે. એને એમ લાગે કે આ તીર્થંકર થી પણ અધિક યોગ પ્રાપ્ત થયો છે. પત્ર મને નાખ્યો તીર્થંકર થી અધિક યોગ
પ્રાપ્ત
થયો છે એવું ભાષે તો પછી યોગ તો પુણ્ય ના ઉદય અનુસાર થશે, એ એના હાથની બાજી નથી, પણ કાર્ય સિદ્ધિ થઈ ગયો પણ મહિમા આવવો જોઈએ. પ્રત્યક્ષ ઉપર ઘણું વજન છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાય સિદ્ધ થાય છે, ઘણું કરીને એમ જ બને છે. પણ તે સમાગમનો યોગ પામવો
દુર્લભ છે,
દુર્લભ છે. ને હવે દેખાયું છે, હવે સમજાયું છે કે દુર્લભતા કેવી થી
છે.
વિરજીભાઈ કહેતા જામનગરના વિરજીભાઈ ગાયા, સત્પુરુષનો યોગ મળે તો સારું, કોઈ જ્ઞાની પુરુષ મળે, સાચી ભૂખ ઉગડી લે. અને એ પછી શ્રીમદજીનો ગ્રંથ હાથમાં આવ્યો એટલે એ વાત એમને ટેલી થઈ ગઈ અંદરથી. ખરેખર સત્પુરુષ કે છે પણ એ તો અત્યારે તો હું હતો કે ભી તારે માથું પછાડ્યું છે. શું કીધું?
ભી તારે માથું પછાડ્યું,
હું ચૂકી ગયો, હું
ચૂકી ગયો,
યોગ ચૂકી ગયો, દુર્લભ યોગ ચૂકી ગયો. એટલો પશ્ચાતાપ કરેલો, આપણે યોગ થઈ ગયા પાછા એમને જોગ
થઈ ગયો.
ભાવના પણ એ તો કિંમત આવી હોય એને લાભ થાય છે, યોગ થાય એને લાભ થતો નથી, કિંમત આવી હોય એને 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 લાભ થાય છે. અને કોઈ વાર યોગ થયા પછી કિંમત આવવાનો પ્રસંગ નથી. આ પ્રકાર છે એટલે એ યોગ પામવો દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે
છે.
પછી યોગ હોય તો પણ અને યોગ હોય તો પણ. શ્રી ભૂપાકભાઈને એમ હતું, એમનું તો ચિત્ત યાદ હતું, રોજ કાગળ લખે,
રોજ કાગળ લખે,
હું તો રોજ કાગળ લખવું એમને મોંઘો પડે એવું હતું, પણ એનું ચિત્ત જ એક ઠેકાણે હતું કે આયા મારા પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે અને હું અહીંયા છું, તો મારો દેહ અહીંયા છે, મારો આત્મા તો શરીર અહીંયા હતું, આત્મા ત્યાં હતો. બીજું તો મુમુક્ષુનું ચિત્ત તો સત્સમાગમમાં જ રહે, બીજે ક્યાંય રહે ને. યોગ હોય તો ત્યાં રહે ને યોગ ન હોય તો ત્યાં રહે. યોગ હોય ત્યારે અત્યંત પ્રીતિ રુચિથી સમાગમ કરે અને યોગનો વિયોગ થાય ત્યારે એ રુચિને પ્રીતિ બમણી થાય. કેવી થાય? બમણી થાય કે ઘટી જાય?
બમણી થાય,
બમણી થાય. પાછો યોગ થાય તો ચાર ગણી થાય, પાછો વિયોગ થાય તો આઠ ગણી થાય. જેમ જેમ કાળ જાય એમ વૃદ્ધિગત થતી
જાય.
પહેલો કાગળ બહુ સારો છે,
બહુ સરસ, આખો કાગળ જ એવો
મુમુક્ષુ માટેનો કાગળ છે. મુમુક્ષુ હતા ને, નવા નવા મુમુક્ષુ હતા, એમના પ્રિય પાત્ર ના પરિવારજન હતા પાછા, થોડું થોડું એમને પણ આકર્ષણ થયું હતું, તો એને કેટલો રિસ્પોન્સ આપ્યો છે આ ખબર કીધું. થોડુંક એ લોકોનો ભાવ જોયો, થોડોક ભાવ જોયો તો એને વધારે ભાવ થઈ જાય માટે કેટલું બધું લખી નાખ્યું. આનું નામ વાત્સલ્ય, આનું નામ વાત્સલ્ય. કોઈ થોડો આવતો હોય એ જાજો આવે એવું જે વલણ અને વર્તન, એનું નામ વાત્સલ્ય, બીજું કાંઈ નથી. એ ભાગી જાય એવું કદી કરાય એ સત્પુરુષની આજ્ઞા વિરુદ્ધ છે, વાત્સલ્ય વિરુદ્ધ છે, એટલે સત્પુરુષની આજ્ઞા વિરુદ્ધ વાત છે. ખરેખર તો એમ છે કે જૂનાને આદર ન દે એથી વધારે તો નવાને આદર દેવો જોઈએ, કેમ કે હજી પાકો નથી થયો કાચો. એ વાત્સલ્યનો પ્રકાર છે. આપણા સમાજમાં એ વાત ત્રુટી છે, અને એ ત્રુટી ન રહે એવું શું ઘટે છે, એ ત્રુટી ન રહે એવું ઘટે છે. નહીતર સત્પુરુષની આજ્ઞાનો પ્રારંભમાં જ વિરોધ થઈ જાય આપણાથી જાણીએ જાણે. પછી અમે માનીએ છીએ ગુરુદેવને, એ વાત હતી વાત જ હતી. આગળ કહે છે કે સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તો પણ આવા દુષ્મ કાળમાં તો પચીક જ તે યોગ બને છે. કારણ કે વિરલા જ કોઈ સત્પુરુષ વિતરે છે, આ પોતે છે તો આખું લખવાની હિંમત રહે છે. ઘણા આડું લીધું છું, પોતાનો મહિમા વધારવા બહુ આવું લખે છે એમ કે પછી ઊંધું સુધે એને ઊંધું સુધે પછી એને હળવું સુધે પણ એકલો નિષ્કારણ કરુણાથી અને પરમ નિષ્ફળતાથી કેવળ મોક્ષોના હિતને અર્થે લેવું છે, બીજો કોઈ એની અંદર હેતુ નથી, સ્વપ્ને પણ વિચારવા યોગ્ય. ફરી ફરીને એ વાત ઉપર વજન મૂકે છે, ઓલા લોકોનું ધ્યાન ખેંચાય ને,
ધ્યાન
ખેંચાય, ફરી ફરીને એ લખે છે. તમારું ધ્યાન ખેંચાય તો થોડો કાળ યોગ છે, હવે તો ચારેક વર્ષ રહ્યા છે, વધારે નહીં છે. એમાં છેલ્લા બે વર્ષમાં તો પોતે જ સમાગમ શું છે કરીને થતો, જે મુમુક્ષુઓને લગતા હતા કે પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમમાં વધુમાં વધુ રહ્યો, એ જ મુમુક્ષુઓને કે તમે મારી પાસે આવશો ને મારે એકાંત મારા માટે, એની વૃત્તિ ફરી જાય તો યોગ ન થાય. એને થોડોક રાગ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ એનો જેવો રાગ ઘટ્યો કે સાધર્મીના સંઘમાં પણ રહેવાના એ સાધના માટે એટલે બહુ અલ્પ કાળ છે. સત્પુરુષ હોય તો એનો કાળ અલ્પ છે, જ્યાં સુધી એને થોડી વાત્સલ્યની એને પ્રભાવનાની વૃત્તિ છે ત્યાં સુધી તમારી વચ્ચે છે. મિત્ર આયલા આવશો નહીં મારી વારે, આવશો નહીં મારી પાસે કહી દેશે તો
દેવાદિદેવ શ્રી શ્રીમંદર ભગવાન જય.